તારીખ 18/3/1993, શ્રી સમયસર કળષ્ટિકા, શ્લોક નંબર 100 અને 101 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 49.
સમયસર કળષ્ટિકા, પુણ્ય પાપ અધિકાર, કળશ 100મો મંગળિકનો કળશ છે. આ અધિકારમાં આચાર્ય દેવ પુણ્ય ને પાપ શા માટે હે છે એની ચર્ચા કરશે. પાપ તો હે છે એ નિર્વિવાદ વિષય છે, જ્યારે પુણ્યના હે પણામાં વિવાદાસ્પદ વિષય છે. કારણ કે એક જૈન દર્શન, વિતરાગ દર્શન સિવાય એમાં પણ દિગંબર ધર્મ, દિગંબર સંપ્રદાય સિવાય, દિગંબર સંપ્રદાયમાં પણ તાત્વિક દ્રષ્ટિ સિવાય પુણ્યની ઉપાદેયતા ગ્રહણ કરવામાં આવી છે. અન્ય મત તો પુણ્યથી ધર્મ માને છે, સ્વતાંબર પણ પુણ્યથી ધર્મ માને છે. દિગંબર સંપ્રદાયમાં વિવાદાસ્પદ વિષય રહ્યો છે. જે તત્વદ્રષ્ટિ જીવો છે એ તત્વદ્રષ્ટિએ તેનું હેયપણું કહે છે, અને ભૂમિકા અનુસાર જે તે સ્થાનમાં પુણ્યના પરિણામ હોય છે આવ્યા વગર રહેતા નથી, પણ છતાં તેની ઉપાદેયતા નથી એ દર્શાવતો આ અધિકાર છે. ભગવાન કુંદકુંદાચાર્ય દેવ અને અમરચંદ્રાચાર્ય દેવ બંને પોતાનો અભિપ્રાય આમાં વ્યક્ત કરે છે. તત્વદ્રષ્ટિ રહી જ નથી ત્યારે તો સતાંબર થયા, અને આખો વિષય શ્રદ્ધાથી ભ્રષ્ટ થવાથી જ નવો માર્ગ નીકળ્યો. જે માર્ગ શરૂ થયો, ભલે વિતરાગ ભગવાનના નામે શરૂ થયો, પણ ભગવાન મહાવીર સ્વામી પછી 500 વર્ષ શરૂઆત થઈ તો શ્રદ્ધામાં ફેર પડ્યો ત્યારે. નહીતર તો બે માર્ગ થાય જ નહીં ને, માર્ગ તો એક જ છે ત્રણેય કાળે. એટલે તત્વદ્રષ્ટિમાં જે ફેર પડ્યો એ તત્વદ્રષ્ટિમાં જ ફેર પડ્યો છે. અત્યારે તો કઈ વિષય રહ્યો જ નથી, ક્રિયાકાંડ સિવાય કોઈ વિષય રહ્યો જ નથી. હા, જે કઈ કરે છે એ તો પુણ્ય ક્રિયા કરે છે, અને એનાથી ધર્મ એને આરાધના માને છે. ધર્મ શું આરાધના, એવું મોટું નામ આપે છે. જે કઈ ક્રિયા કરે છે એને આરાધના નું તો નામ આપે છે. ધર્મ કરતા એ તો વિશેષ વાત થઈ ને. આરાધના તો એને કહેવાય જેમાં સ્વરૂપ નું આરાધન થતું હોય તેને આરાધના કહેવાય. સ્વરૂપ નું આરાધન જ ન થતું હોય એને આરાધના કેવી રીતે કહેવાય? એટલે અહીંયા તો જરા તત્વદ્રષ્ટિ છે એટલે બહુ ચોખ્ખી વાત કરીને નિષેધ કર્યો છે, અને જરા જોરથી નિષેધ કર્યો છે. અમૃતચંદ્ર આચાર્ય ભગવાને તો જોરથી નિષેધ કર્યો છે. કળશ કહે છે, તદથ કર્મ શુભાશુભ ભેદ તો દ્વિતીયતાં ગતમ ઐક્યમ ઉપાનયન ગ્લપિત નિર્ભર મોહ રજા અયમ સ્વયં ઉદેતિ અવબોધ સુધા પ્લવ. ખંડાન્વય સહિત અર્થ. અયમ અવબોધ સુધા પ્લવ સ્વયં ઉદેતિ. અયમ એટલે વિદ્યમાન શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ, અવબોધ એટલે શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ, અયમ એટલે વિદ્યમાન, પ્રત્યક્ષ વિદ્યમાન એવો શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ તેજ છે ચંદ્રમા. ચંદ્રમા એટલે કહ્યું કે અમૃત થી ભરેલો છે. સૂર્યનું તેજ આકરું પડે પણ પૂનમના ચંદ્રનું તેજ આકરું પડતું નથી. એટલે અમૃતમય તેજ જેમાં ભરેલું છે. સુધા એટલે અમૃત. આત્મા પણ અમૃત થી ભરેલો હોવાથી એને અહીંયા ચંદ્રમાની ઉપમા આપી છે. તે જેવો છે તેવો પોતાના તેજ પુંજ વડે પ્રગટ થાય છે. માંગલિક નો કળશ છે અધિકારમાં માંગલિક કરીને શુદ્ધ જ્ઞાન પ્રકાશની સ્તુતિ કરી છે અથવા પ્રશંસા કરી છે અથવા આત્માના ગુણાનુવાદ કર્યા છે. એ દ્વારા આત્માના ગુણાનુવાદ કરેલા છે કે આ જે આત્મા શુદ્ધ ચૈતન્ય પ્રકાશ શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ છે ચંદ્રમા જેવો, તે પોતાના તેજના પુંજ વડે પ્રગટ થાય છે. જેવું સમ્યક જ્ઞાન થાય છે એટલે એનું જ્ઞાનનું તેજ પ્રગટ થાય છે અને એ તેજમાં પુણ્ય પાપનો વિવેક થાય છે. જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું એ સમ્યક જ્ઞાન પુણ્ય પાપનો વિવેક કરે છે. કેવો છે તે તેજ પુંજ કે ગ્લપિત નિર્ભર મોહ રજા. ગ્લપિત ગળી ગયો છે, દૂર કર્યો છે. નિર્ભર એટલે અતિશય ગાઢ મિથ્યાત્મ અંધકાર જેને એવો છે. શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ છે એને મિથ્યાત્મના ગાઢ અતિશય ગાઢ એવા અંધકારને જેણે દૂર કરી નાખ્યો છે, ગાળી નાખ્યો છે, ક્ષય કરી નાખ્યો છે. એવો આ તેજ નો પુંજ આત્મા છે. ભાવાર્થામ છે કે જેમ ચંદ્રમાનો ઉદય થતા અંધકાર મટે છે તેમ શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ થતા મિથ્યાત્વ પરિણમન મટે છે. જે મિથ્યાત્વ પરિણમન માં શુભ ભાવ ઉપાદેય થતો હતો, શુભ ભાવ નું કર્તૃત્વ થતું હતું અને શુભ ભાવમાં ધર્મ મનાતો હતો અને એ આત્મા થઈ પીડ્યો હતો. કેમ કે પછી એનો નિષેધ કરે તો આકરું લાગે એટલે એને આત્મા ગણો. ત્યાં શું એ અંધકાર થી મટી ગયો છે. શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ થતા, સમ્યક જ્ઞાન નો પ્રકાશ થતા મિથ્યાત્મ અંધકાર જેનો મટી ગયો છે. શું કરતો થકો એ જ્ઞાન ચંદ્રમા ઉદય પામે છે. જ્ઞાન રૂપી ચંદ્રમા એ ઉદય પામીને શું કર્યું કે અથતત કર્મ એકમ ઉપાયનમ ઉપાયનયન. અહીંથી શરૂ કરીને આ અધિકારમાં અહીંથી શરૂ કરીને તત્કર્મ એટલે રાગાદી અશુદ્ધ ચેતના પરિણામ રૂપ અથવા જ્ઞાનાવરણાદી પુદ્ગલ પિંડ રૂપ કર્મ તેમનું એક પણ સાધતો થકો. શું છે કર્મને એક ખાતામાં નાખી દીધા. પછી કર્મના બે ભેદ શુભ ને શુભ ભલે હોય એમ કે છે પણ એનું એક પણ સાધે છે. જ્ઞાન શું કરે છે કે શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય બે કર્મ બંધન છે એ બંનેનું એક પણ સાધે છે. આ કામ કરે છે જ્ઞાન. અજ્ઞાન દ્વારા એમાં બે પણ રાખ્યું હતું કે શુભ શુભ છે તે ઉપાદે અને અશુભ છે તે એ તો કે નહીં. જ્ઞાન એ જ્ઞાન નથી, એ અજ્ઞાન છે. એને જ્ઞાન ન કહીએ પણ અજ્ઞાન કહ્યું ત્યાં. શું ફરીથી શું કરતો થકો જ્ઞાન ચંદ્રમાં ઉદય પામે છે કે જ્ઞાન ચંદ્રમાં અહીંથી એમ શરૂ કરે છે કે રાગાદી અશુદ્ધ ચેતના પરિણામ રૂપ પછી શુભ કે અશુભ ગમે તે હોય અથવા જ્ઞાનાવરણાદી પુદ્ગલ પિંડની કર્મની પ્રકૃતિ શુભની પ્રકૃતિ હોય કે અશુભની પ્રકૃતિ હોય તેમનું એક પણ સાધતો થકો. તે બંને એક જાતિના છે એમ સાધે છે એવો આ જ્ઞાન ચંદ્રમાં ઉદય થાય છે. અહીંયા જ્ઞાન આત્માને અનુભવ કરે છે એમ ન લીધું. અધિકાર પુણ્ય પાપનો છે ને તો કે પુણ્ય પાપના વિષયમાં એ જ્ઞાન શું કરે છે કે તો કે પુણ્ય પાપના વિષયમાં એક ખાતામાં નાખે છે એ કામ કરે છે. કેવું છે કર્મ? કર્મ કેવું છે કે બે જાતનું છે. બેપણું કરે છે એટલે બે જાતનું છે. કેવું બે જાતનું? કેવું બેપણું? કે શુભ અશુભ ભેદ તો હો, ભલું બુરું એવા બે ભેદ કરે છે. કર્મ છે એમાં એક કર્મ સારું ભલું એટલે સારું, ને બીજું કર્મ બુરું ખરાબ, એવા બે ભેદ કરે છે. શું કોણ ભેદ કરે છે એવા? એની વાત કરશે ભાવાર્થમાં. કે ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવનો અભિપ્રાય એવો છે, અથવા આવો અભિપ્રાય છે તે બધા જીવો મિથ્યા દ્રષ્ટિ છે એમ કેવું છે. શું મિથ્યા દ્રષ્ટિ જીવનો આવો અભિપ્રાય છે? કોઈ પણ હો, મિથ્યા દ્રષ્ટિ જીવનો આવો અભિપ્રાય છે કે દયા વ્રત તપ શીલ સંયમ આદિથી માંડીને જેટલી છે શુભ ક્રિયા અથવા શુભ ક્રિયાને અનુસરનાર છે તે રૂપ જે શુભ ઉપયોગ રૂપ પરિણામ, શુભ ક્રિયામાં મન વચન કાયાની ક્રિયા લ્યો અને એને અનુસરતો જીવનો શુભ ઉપયોગ લ્યો, શુભ ઉપયોગ રૂપ પરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે સાતા કર્મ આદિની શુભ પ્રકૃતિ આદિથી માંડીને પુણ્ય રૂપ ઉદ્ગલ પિંડ તે ભલા છે, જીવને સુખકારી છે, તે ભલા છે, જીવને સાતા ઉપજાવનારા છે. પુણ્યનો ઉદય આવે તો જીવને સાતા રહે છે, માટે સારા છે. અને હિંસા વિષય કષાય રૂપ જેટલી છે ક્રિયા મન વચન કાયાની અને તે ક્રિયાને અનુસરનાર અશુભ ઉપયોગ રૂપ સંકલેશ પરિણામ એટલે તીવ્ર કષાયના પરિણામ તે પરિણામોના નિમિત્તથી થાય છે જે અસાતા કર્મ આદિથી માંડીને પાપ બંધ રૂપ પૂદગલ પિંડ તે બુરા છે અને જીવનું જીવને દુઃખ કરતા છે. કોણ આમ માને છે? મિથ્યા દ્રષ્ટિ જીવનો આ અભિપ્રાય છે એમ કહ્યું. શું? કે શુભ કર્મ સારા અને અશુભ કર્મ નહીં સારા. શા માટે શુભ કર્મ સારા? કે એમાં દયાના પરિણામ હોય, વ્રતના પરિણામ હોય, તપના પરિણામ હોય, શીલ સંયમના પરિણામ હોય, આ બધા જે કષાયની મંદતાના પરિણામ છે એની ક્રિયા અને પરિણામ એનાથી પછી પુણ્યની પ્રકૃતિનો બંધ આ બધું સારું છે કેમ કે જીવને એનાથી સાતા રહે છે, શુભ પ્રકૃતિઓ બંધાય છે માટે તે સારું. અને હિંસા વિષય કષાય રૂપ જેટલી ક્રિયાને પરિણામ છે એ પાપ બંધના કારણો હોવાથી અસાતા આદિ અશુભ પ્રકૃતિનો બંધ કરે છે માટે તે સારા નહીં કેમ કે એમાં જીવને દુઃખ થાય છે. ઓલામાં સાતા થાય છે ને અહીંયા દુઃખ થાય છે. આવું કોઈ જીવ માને છે, આવું કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ માને છે તેના પ્રત્યે સમાધાન આમ છે કે એને એમ જવાબ ઉત્તર દેવામાં આવે છે કે જેમ અશુભ કર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભ કર્મ પણ જીવને દુઃખ કરે છે. આમ છે, આ ઉત્તર મહત્વનો છે. અશુભ કર્મ જેમ જીવને દુઃખ પહોંચાડે છે એમ શુભ કર્મ પણ જીવને દુઃખ પહોંચાડે છે. આ વાત સમજાતી નથી. શું મંદ કષાયમાં શાંતિ રહે છે, તીવ્ર કષાયમાં અશાંતિ ને દુઃખ થાય પણ મંદ કષાયમાં તો શાંતિ રહે છે. અમારો અનુભવ તો એમ કે છે કે ભાઈ તે આત્માની શાંતિનો અનુભવ નથી કર્યો માટે તું આ અશાંતિ ને શાંતિ માને છે. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા કે 104 ડિગ્રી તાવ હોય, શરીર ધગધગતું હોય, એમાંથી તાવ 99 થાય, 100 ની અંદર જાય ત્યારે એમ કહેવાય કે હવે તબિયત સારી છે, પણ 99 ખસે નહીં તો 6 મહિના 99 રહે તો શું થાય? કે ખલાસ, ફેફસા ખલાસ થઈ જાય. 99 છે એટલે વાંધો નહીં, કારણ કે હવે કઈ પીડા તો દેતો નથી. ભાઈ પીડા નથી દેતો પણ એ ભયંકર છે. 104 માંથી 99 થવું સહેલું છે, 99 નો હાડી હેઠાણું કરવો મુશ્કેલ છે. એમ અશુભ માંથી શુભમાં આવવું સહેલું છે, પણ શુભ મટાડવું છે એમાં પરસેવો ઉતરી જાય એવી વાત છે. કેમ કે આખરમાં રોગી રોગ છે, સો કસાય પરિણામ તે સો કસાય પરિણામ છે, પછી તીવ્ર કસાયમાં તીવ્ર દુઃખ છે અને મંદ કસાયમાં દુઃખ મંદ અનુભવાય છે, પણ છે દુઃખ એમ કે છે. પરિભ્રમણ જન્મ મરણ ચાલુ રહે છે, જન્મ મરણ ચાલુ રહે છે એટલે ભવરોગ મટતો નથી. ભવરોગ મળતો નથી એટલે મંદ કસાય કોઈને કાયમ રહી શકે નહીં. જેમ દિવસ પછી રાત આવે એમ મંદ કસાયમાંથી તીવ્ર કસાય થયા વિના રહે જ નહીં. કેમ કે મંદ કસાયથી પુણ્ય બંધાશે, પુણ્યના ફળ આવશે. ફળ ભોગવતી વખતે એને રસ પડવાનો છે, કેમ કે આત્માની દ્રષ્ટિ નથી. એટલે પુણ્યના ફળ ભોગવતા એ પાપ બાંધ્યા વિના રહેશે નહીં. એટલે એનું જે પુણ્ય પાપનું ચક્કર છે એમાંથી છૂટી શકશે નહીં. છૂટવા માટે તો ઉપાડ્યો છે અધિકાર આચાર્ય મહારાજે કે જો ભાઈ તે ભૂલ ખાધી છે, અનંતવાર ભૂલ અહીંયા ખાધી છે, શુભ ભાવમાં ભૂલ ખાધી છે. આવું કોઈ જીવ માને છે તેના પ્રત્યે સમાધાન આમ છે કે જેમ અશુભ કર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભ કર્મ પણ જીવને દુઃખ કરે છે. એ દુઃખનું જ કારણ છે ભાઈ, તને સુખનું કારણ નથી. હવે આપણે પુણ્યના ફળ જે ભોગવતા હોય એને પૂછી લઈએ, શું કે તમને પુણ્યનો ઉદય છે ને આખી દુનિયા તમને સુખી માને છે, વાત સાચી છે તો ના પાડશે? ભાઈ સાહેબ ક્યાંય ચેન પડતું નથી, એને ચેન શાંતિ હોય જ નહીં, ક્યાંથી હોય? જે સંયોગો એ ઈચ્છતો હતો જીવ, પુણ્યના ફળના સંયોગો જીવ ઈચ્છતો હતો, અને ઈચ્છતો તો એ સંયોગો મળી ગયા એટલે એમાં રસ પડ્યો કે મને મળ્યું, મને આ બધું સારું સારું મળ્યું. એવું જે મને સારું સારું મળ્યું એનો જે રસ છે, શું એ રસ પોતે જ આકુલતાનો ઉપજાવનારો છે. આટલું બધું મારું, આ બધું મારું અને હવે હું આનાથી સુખી, એવો જે રસ, એ રસ પોતે ઘણી આકુલતાને ઉપજાવે છે. ને એ વખતે અશુભ બંધાય છે, શુભ નથી બંધાતું પણ અશુભ બંધાય છે. કેમ કે મારાપણું છે એ મિથ્યાત્મની મોટી અશુભની પ્રકૃતિ છે, અને એમાં સુખ બુદ્ધિ છે એ પણ મિથ્યાત્મની મોટી અશુભ પ્રકૃતિ છે. હા, એમાં તો જન્મના દુઃખ ને મરણના દુઃખમાં તો ફેર પડે નહીં, પણ ચિંતાના દુઃખમાં શું ફેર પડે, અશાતાના દુઃખમાં શું ફેર પડે, શું ફેર પડે? જે એને આકુલતા થાય એમાં શું ફેર પડે? ગયો મૂંઝવણ તો થયા વગર રહે નહીં, સમાધાન થાય જ નહીં. જે તે સંયોગો છે એમાં સમાધાન તો થાય નહીં. અસમાધાનનું દુઃખ તો સૌથી મોટું છે. અનુકૂળતા વાળા આપઘાત શું કરવા કરે છે? અમેરિકામાં લોકો પાગલ શું કરવા થાય છે? પૈસા વાળા લોકો કેમ પાગલ થાય છે? અસમાધાન ને કારણે. એને ક્યાંય સમાધાન થતું નથી મિત્ર, એ તો ધનાઢ્ય દેશ છે, પણ એને કઈ સમાધાન થાય નહીં. આવું કોઈ જીવ માને છે તેના પ્રત્યે સમાધાન આમ છે કે જેમ અશુભ કર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભ કર્મ પણ જીવને દુઃખ કરે છે. કર્મમાં તો કોઈ ભલું કોઈ નથી, કોઈ કર્મ ભલું નથી, અથવા કર્મ છે એ જીવને બંધન કરે છે, એ બંધન છે એ બંધન સારો કેમ હોય, બંધન સારો કેમ હોય? તમે કોઈ શ્રીમંત માણસને ત્યાં મહેમાન તરીકે ગયા તો એના ઘરવાળા કરતા પણ તમને સારી રીતે આગતા સ્વાગતા કરીને રાખે છે, છતાં તમને તમારું ઘર કેમ વધારે સારું લાગે છે? કેમ કે તમારા ઘરે તમને જેટલી સ્વતંત્રતા છે એટલી સ્વતંત્રતા તમને વધારે સગવડતા વાળા એવા બીજાના ઘરમાં નથી હોતી. તો એ જે માનસિક પરિસ્થિતિ ઊભી થાય છે એ તો બધાને અનુભવ ગોચર છે કે સ્વાધીનતામાં અને સ્વતંત્રતામાં જે સુખ દેખાય છે એ પરાધીનતામાં નથી. પછી એની કહેવત કે છે કે ભાઈ, પિંજરો સોનાનું હોય તો એ શું કામનું? શું સોનાનું પિંજર પણ શું કામનું? અને પોપટને શું ફરક પડે છે? પિંજર લોઢાનું હોય કે પિંજર સોનાનું હોય, પોપટ તો અંદર પુરાણો એ પુરાણો. એમ આત્મા અશુભ કર્મની બેડીમાં બંધાણો કે શુભ કર્મની બેડીમાં બંધાણો? લોઢાની બેડી એ બંધાણો કે કોઈ રાજા મહારાજા હોય એને એમ કે જુઓ ભાઈ, તમને બીડી નાખીને લઈ જવાના છે કોર્ટમાં, હાજર કરવાના છે, પણ બીડી નાખીને તમે રાજા છો, સોનાની બેડી પહેરાવશો તેને હા રાજી થઈ જાય? સોનાની બેડી પહેરાવી તો ન રાજી થાય? તો ભાઈ બેડી પહેરવી એ દુઃખ છે ને, પણ રાજી થાય તો શું ગણવું એને ત્યાં? આ જીવ એવું કરે છે, શું લોઢાની બેડે થી દુખી થાય છે અને હોનાની બેડી આવે ત્યારે રાજી થાય છે. આવી પરિસ્થિતિ છે. શું હોનાનું પાંજરું જુએ તો પુરાવાનું મન થાય છે ને, લોઢાનું પાંજરું એને ગમતું નથી પણ હોનાનું પાંજરું જોઈને એને પુરાવાનું મન થાય છે, એ અજ્ઞાનતાનું સૂચક છે. કર્મમાં તો કોઈ ભલું કોઈ નથી, પોતાના મોહને લઈને, પોતાની ભ્રાંતિને લઈને, વિભ્રમને લઈને મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મને ભલું કરીને માને છે. શું એવું મોહથી મિથ્યા દ્રષ્ટિ જીવ શુભ કર્મને ભલું માને છે, અથવા જે કોઈ શુભ કર્મને ભલું માને છે એ બધા મિથ્યા દ્રષ્ટિ છે એમ કેવું છે અહીંયા? શું આવી ભેદ પ્રતીતિ, એટલે કે તમામ કર્મથી હું જુદો છું એવી જુદાપણાની પ્રતીતિ શ્રદ્ધા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો ત્યારથી હોય છે. જ્યારે કોઈ જીવને પોતાના શુદ્ધ આત્માનો અનુભવ થાય ત્યારે એને પોતાની સ્વરૂપની શાંતિનો અનુભવ થાય, ત્યારે એને નિષ્કર્મ દશાનો અનુભવ થાય, ત્યારે એને કર્મની દશાનો દુઃખ એનો એનો ખ્યાલ આવે કે આ શુભ કર્મમાં પણ મને દુઃખ છે. તો મુમુક્ષુ દશાની ચર્ચા ચાલે છે ત્યારે એ વાત ચાલે છે કે ભાઈ વિકલ્પમાં દુઃખ લાગે છે કે નહીં, ભલે તત્વજ્ઞાનની વિચારણાનો વિકલ્પ હોય. પૂજા ભક્તિનો વિકલ્પ તો સ્થૂળ છે, શાસ્ત્ર સ્વાધ્યાયનો વિકલ્પ પણ સ્થૂળ છે, પણ આત્માના સ્વરૂપનો વિચાર કરે એ વિકલ્પમાં પણ દુઃખ લાગે છે કે નહીં? જો દુઃખ ન લાગતું હોય તો તું થાકીને મૂકી શું કરવા દેશે ને? એમાં જો તને સુખ હોય, એમ લાડવા ખાતા સુખ હોય તો લાડવા ખાતા કરવો, એમ તને પૂજા ભક્તિમાં ને મંદ કસાયમાં હોય તો એ પરિણામ કર્યા કર, પણ તો છોડી શું કરવા દેશ? કે દુઃખ એમાં તને થાક લાગે છે એ દુઃખનો થાક છે અને એ છોડવો પડે છે. એટલે એ બતાવે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવમાં જે શાંતિ છે, આત્માની શાંતિ છે, એ શાંતિમાં જે સુખ છે એવું સુખ ક્યાંય બીજા પરિણામમાં નથી. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એવી પ્રતીતિ થાય, ત્યારે સાચી શ્રદ્ધા થાય, ત્યારે શુભાશુભને હે માને અને શુદ્ધાત્માને ઉપાદે માને, એ સત્ય, એ શ્રદ્ધા સાચી, એ પ્રતીતિ સાચી, એ સમ્યક પ્રતીતિ કહેવાય છે. સાચી એટલે સમ્યક. અને આત્માની શાંતિના અનુભવ વગર તીવ્ર અશાંતિને હે માને, મંદ અશાંતિને ઉપાદેય માને, એનું અજ્ઞાન છે, એ મિથ્યા પ્રતીતિ છે.
છોડી દે છે કે યુક્તિથી તો ખ્યાલ આવે છે કે દુઃખ લાગ્યું હોય તો છોડે,
બરાબર,
એટલે પોતાના અનુભવમાં તો દુઃખ લાગતું એવું ખ્યાલ નથી.
હા, એટલે શું છે કે અનુભવની તપાસણી નથી, અનુભવ ઉપર ઉપયોગ ને મૂક્યો નથી કે મને અનુભવમાં શું શાંતિ થાય છે કે અશાંતિ થાય છે. પોતાના ઉપયોગ ને પોતાના ચાલતા અનુભવ ઉપર મૂકીને તપાસે તો એમાં શાંતિ થાય છે કે અશાંતિ થાય છે એને તરત ખબર પડશે. બીજું ન ખબર પડે તો હજીથી આગળ ચાલવાનું છે કે જે માત્ર જ્ઞાન છે એ કશાય રહિત પરિણામ છે. એકલું જ્ઞાન છે, એકલું જ્ઞાન કહો કે માત્ર જ્ઞાન કહો, એ કશાય રહિત ભાવ છે. અને જોડે જે વિકલ્પ ચાલે છે, રાગ ચાલે છે, એ સકશાય અશાંત પરિણામ છે. બંનેના અનુભવને મીંડવે, બે અનુભવ ગોચર છે, રાગનો પણ અનુભવ છે અને જ્ઞાનનો પણ અનુભવ છે. મીંડવે એને, મેળવે તો તરત ખબર પડે કે એકમાં શાંતિ છે ને એકમાં શાંતિ છે. થોડુંક પોતાનામાં ઊંડા તો ઉતરવું પડે એવું છે, એ વગર ઉપર ઉપરથી ખબર પડે એવી ચીજ નથી. જ્ઞાન જુદો અને વિકલ્પ જુદો, બસ આ એક મહત્વનો મુદ્દો છે. તત્વ દ્રષ્ટિએ જુઓ તો આત્મા જ્ઞાન તત્વ છે, એક તત્વમાં બીજા તત્વનો અભાવ છે. એક તત્વમાં બીજા તત્વનો અભાવ હોવા છતાં બંનેનો એક પણ અનુભવ કરવો એ તત્વની ભૂલ છે, એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. રાગ છે તે આશ્રવ અને બંધ તત્વ છે, અને આત્મા જીવ તત્વ છે, જ્ઞાન તત્વ તે જીવ તત્વ છે. જીવ અને આશ્રવ બંનેને એક કર્યા તે મિથ્યાત્વ થયું, એ તત્વની ભૂલ છે. આ તો છેવટે શું કહ્યું કે આવી ભેદ પ્રતીતિ એટલે જુદાપણાની શ્રદ્ધા કોને હોય છે? શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો ત્યારથી હોય છે, અનુભવપૂર્વક શ્રદ્ધા લીધી. કેમ કે અનુભવ થાય ત્યારે એને અનુભવમાં જણાય કે આત્મા જ્ઞાન માત્ર છે, રાગાદી ભાવ છે તે જુદી ચીજ છે, એ આત્માની ચીજ નથી, ત્યારે એ શ્રદ્ધા થાય જ્ઞાનપૂર્વક. સમજણ તો ગુરુદેવ ની કૃપાથી સમજાય છે, કે બધાને કઈ વાંચીને સમજાય એવું નથી, પણ ગુરુદેવ ની કૃપાથી આપણને એ વાત સમજણમાં ગળ બેસે છે, પણ એ કઈ પૂરતી વાત નથી. એ વાત જે અધૂરી છે, જેવું સમજાય છે એવો અનુભવ થાય ત્યારે એ વાત પૂરી થઈ ગણાય. ત્યાં સુધી એ વાત સમજાય એટલે અધૂરી જાણવી જોઈએ, માટે એને અનુભવવાનો પ્રયત્ન કરવો. જુદાને જુદા અનુભવવા, જુદાને ભેગા અનુભવાય છે એ ભૂલ મટાડવી છે. જુદાને જુદા અનુભવવામાં શું તકલીફ છે? અચ્છા, હવે આપણે જરા એને વધારે વિચારીએ એ વિષયને, કે જુદા છે ભેગા અનુભવાય છે શું કરવા? આપણે પ્રશ્ન ઉઠાવીએ. કે જુદા છે એટલા માટે ભેગા અનુભવાય છે કે જે જુદો રાગ છે એની આ જીવને રુચિ છે. રાગ એટલો બધો રૂચે છે, એટલો બધો રૂચે છે કે એનું જુદાપણું હોવા છતાં પણ જુદાપણું અનુભવમાં રહેતો નથી. એટલે ગુરુદેવ 307 નંબર પરમાગમ સારમાં એમ કહે છે કે ભેદ જ્ઞાનનું લક્ષણ એ છે કે રાગની અરુચિ થવી જોઈએ. એમાં શું થવું જોઈએ? રાગની અરુચિ થવી જોઈએ. અને એ રાગ છે, ઝેર છે એમ લાગવું જોઈએ. ઉદગલના ઝેરથી એટલો બધો પીએ છે કે વાત મૂકી દો. શું? દૂધના તપેલા ઉપર ઢેઢ ગરોળી આંટો મારી ગયો હોય ને તો એ દૂધનો પછી ટેસ્ટ ન કરે. પીપાથી પીએ છે મોટું ટોકું લે એક ટીપું હું તો કે નહીં ઝેર છે એમ. કષાયની મંદતામાં કષાય પોતે ઝેર છે, આત્મા પોતે અમૃત છે. આત્મા અમૃત છે, એમાં ઝેરનું ટીપું થોડો કષાય પણ એ ઝેરનું ટીપું છે એમ કે છે. એને સ્વીકાર કરાય એ રુચિ મટાડવી જોઈએ. એને ઝેર જાણીને એની રુચિ મટાડવી જોઈએ. રુચિ મટ્યા વિના એ જુદું નહીં પડે. રાગની રુચિ રાખવી છે જીવને અને એનો ભિન્ન અનુભવ કરવો છે. ક્યાંથી થવાનો હતો? સમજ્યા અમે, સમજ્યા કે ચાલો રાગ અને જ્ઞાન જુદા છે ને એને જુદા જુદા અનુભવમાં લેવા જોઈએ. વાત કબૂલ છે અમને. પણ રાગની રુચિ છોડીને કબૂલ છે કે રાગની રુચિ રાખીને કબૂલ છે? આ સવાલ છે. પછી રાગની રુચિ જો એમને હોય તો ઓલી સમજણ છે એ સાર્થક નહીં થાય, નિરર્થક જશે, વ્યર્થ થશે. અને જો એ રાગની રુચિ તૂટી તો એ સમજણનું બહુ મોટું ફળ છે. એનું ફળ પણ બહુ મોટું છે. નિર્વાણ પદ મળે એવડું મોટું ફળ છે. સિદ્ધ પદ મળે ભવિષ્યમાં મળે ને વર્તમાનમાં સાક્ષાત્કાર થાય સિદ્ધ ભગવાનનો, પોતાના નિજ સિદ્ધ પદનો સાક્ષાત્કાર થાય. રાગમાં હું કર્યું છે રાગની રુચિને લઈને, રાગની રુચિને લઈને. એની અરુચિ થવી જોઈએ. અનાદિની રુચિ છે, બદલવાની જરૂર છે. ત્રિકાળીમાં અહંપણું કરવું એ આત્માની રુચિ કરીને, ગુણની રુચિ કરીને એમાં અહંપણું થશે. અને રુચિ બે જગ્યાએ કામ કરે નહીં. રાગની પણ રુચિ અને જ્ઞાનની આત્માની રુચિ, બે રુચિ હોય એની કે થાય નહીં. આમ છે. એવી વાત છે. હવે એમ જે કહ્યું કે કર્મ એક રૂપ છે તેના પ્રતિ દ્રષ્ટાંત કહે છે. શું? આ બંને કર્મ એક છે, શુભ ને અશુભ એક છે, એનું દ્રષ્ટાંત છે કોઈ જગતમાં? તો કે છે, એનું દ્રષ્ટાંત કહીએ છીએ. હવે કે શું? કેમ કે કર્મની જાતિ તો એક થઈ, પછી એના ભેદ શુભ ને અશુભ પણ જાતિ અપેક્ષાએ તો એક થયું કે નહીં? એ જાતિનું દ્રષ્ટાંત આપશે હવે અહીંયા. એકો દૂરા ત્યજતી મદિરામ બ્રાહ્મણત્વાભિમાનાત અન્ય શુદ્ર સ્વયંહમિતિ સ્નાતિ નિત્યમ તદેવ લોપેતો યુગપદ ઉદરાત નિર્ગતો ક્ષુદ્રક્રિયાઃ શુદ્રો સાક્ષાત ચરતો જાતિભેદ ભ્રમેણ, જાતિભેદ નહીં, જાતિ ઓળખ કે જાતિભેદ નથી એમાં, એમ કે છે. શું ખંડાન્વયી સહિત અર્થ આમાં શું લીધું છે કે ચાંડાળ ના બે દીકરા છે. જાતિ એ ચંડાળ છે, હલકી જાતિ, મનુષ્યની હલકી જાતિ, ધેડ ભંગી ચાંડાળ કે છે ને, આપણે ચમાર કહીએ છીએ ચાંડાળ ને, આપણે ગુજરાતીમાં ચમાર કહીએ છીએ, જે આ મરેગીલા ઢોરાને ચીરે અને ચામડા પકાવે, ચામડા કેળવે, એ બધા જે ચંડાળ છે એને ત્યાં બે દીકરા. એક દીકરો એના પોતાને ઘરે રહ્યો, બીજો દીકરો એને બ્રાહ્મણ ને ત્યાં જન્મ ત્યારથી ઉછેરવા મોકલી દીધો. જે એને ત્યાં છે એ રોજ દારૂ પીએ, કેમ કે એના ઘરમાં તો ચાંડાળ છે એટલે અહીંયા તો માંસ ને દારૂ ને બધું સામાન્ય છે. અને જે બ્રાહ્મણ ને ત્યાં છે એ રોજ નાય છે, મંદિરાને અડતો નથી, દારૂ ને અડતો નથી, નાય ધોઈ ને બધી ક્રિયા કરે છે. હવે એ ચાંડાળ છે કે નહીં એમ કે છે, એની જાત કઈ ગણવી, બે ચાંડાળ જ છે, બે ની ક્રિયા જુદી છે પણ બે જાતિ તો ચાંડાળ છે, કેમ કે જાતિ તો ચાંડાળ જાતિ ને ત્યાં જન્મ છે. લૌકિક દ્રષ્ટિએ શું એ દ્રષ્ટાંત આપ્યું છે અહીંયા. દ્વૌપી એતો સાક્ષાત શુદ્રૌ વિદ્યમાન બંને એવા છે, તે નિસંદેહપણે બંને ચાંડાળ છે, એમાં કઈ શંકા કરવા જેવી નથી કે એના મા બાપ ચાંડાળ છે, એ ચાંડાળ જ છે, એમાં કઈ શંકા કરવાનો પ્રશ્ન રહેતો નથી. સાથે કારણ કે ચાંડાળના પેટથી એક સાથે જેનીમાં છે, શુદ્ર શુદ્રિકાયા ઉદરાત, ઉદર એટલે પેટ, શુદ્રિકાના ઉદર થી એ જન્મેલા છે, બંને એકી સાથે જન્મા છે. ભાવાર્થામ છે કે કોઈ ચાંડલણી એ યુગલ બે પુત્રો એકી સાથે જીણ્યા, બે જોડિયા ભાઈ, કર્મોના યોગ થી એક બ્રાહ્મણ પ્રતિપાલિત થયો, એક બ્રાહ્મણ ને ત્યાં ઉછર્યો, તે તો બ્રાહ્મણ ની ક્રિયા કરવા લાગ્યો. બીજો પુત્ર ચંડાળણીનો પ્રતિપાલિત થયો, તે તો ચંડાળની ક્રિયા કરવા લાગ્યો. હવે જો બંનેના વંશની ઉત્પત્તિ વિચારીએ તો બંને ચાંડાળ છે, જાતિય એના વંશ તો ચાંડાળનો છે, બંનેનો વંશ તો એક જ છે. તેવી રીતે હવે આ જીવ ઉપર ઉતારશે, દ્રષ્ટાંત છે ને આ તો, કે કોઈ જીવો દયા વ્રત શીલ સંયમમાં મગ્ન છે. હવે આપણે તો જૈન છીએ, આપણે દયા પાળવી, આપણે વ્રત પાળવા, શીલ સંયમ પાળવા અને એમાં ને એમાં લાગ્યા રહીએ છીએ, મગ્ન છે, તેમને શુભ કર્મ બંધ પણ થાય છે. એવા જીવને શું થાય છે, શુભ કર્મોનો બંધ થાય છે. કોઈ જીવો હિંસા વિશે કસાયમાં મગ્ન છે, તેમને પાપ બંધ પણ થાય છે. તે બંને પોતપોતાની ક્રિયામાં મગ્ન છે. મિથ્યા દ્રષ્ટિથી એમ માને છે કે શુભ કર્મ ભલવું, અશુભ કર્મ બુરુ. તેથી આવા બંને જીવો મિથ્યા દ્રષ્ટિ છે અને બંને જીવો કર્મ બંધકરણશીલ છે. બંને મિથ્યા દ્રષ્ટિ છે અને બંને જીવો કર્મને બાંધનારા છે. ભલે શુભ બાંધે કે અશુભ બાંધે, પણ બાંધે છે કર્મને, જન્મ મરણથી છૂટનારા નથી, મુક્તિ નહીં જાય, બંધનમાં પડનારા છે. કેવા છે તેવો કે અથ તો જાતિ ભેદ ભ્રમેણ ચરત, બંને ચાંડાળ છે તો પણ જાતિ ભેદ અર્થવાત અર્થાત બ્રાહ્મણ ક્ષુદ્ર એવા વર્ણભેદ તે રૂપ છે ભ્રમ, અર્થાત પરમાર્થ શૂન્ય અભિમાન માત્ર તે રૂપે પ્રવર્તે છે. પરમાર્થ શૂન્ય અભિમાન કીધું એને, શું ઓલો બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ ને ક્રિયા કરે છે ને, એમ અમે તો શુભ ક્રિયા કરીએ છીએ ને, વ્રત પાળીએ છીએ ને, તો પણ એ પરમાર્થ શૂન્ય અભિમાન છે. ઠીક કેવું છે, પરમાર્થ શૂન્ય અભિમાન છે, આત્માનું કલ્યાણ એમાં નથી એમ કે છે. પરમાર્થ એટલે આત્મકલ્યાણ. આત્મકલ્યાણ નું શૂન્યપણું છે એમાં. ઠીક. આપણે ઘણી વાર ચર્ચામાં એ વાત લઈએ. પૂન કરવું છે ને તારે તો તું અન્ય મતમાં આવી જા. પૂન કરવું હોય તો અન્ય મતમાં જા. તારે જન્મ મરણ થી છૂટવું હોય તો જૈન મતમાં તારું કામ છે. જન્મ મરણ થી છૂટવું હોય તો આ મુક્તિ નો માર્ગ છે. પણ તારે પૂન બાંધવા હોય અને ભોગવવા હોય તો તું અન્ય ધર્મ માં આવી જા. જૈન ધર્મ માં એ નથી એમ કે છે. શું જૈન ધર્મ તો આત્માને મુક્તિ અપાવનારો છે. શું મોક્ષ દશાનું ફળ લાવનારો છે. બાકી બધું બીજે છે. અહીંયા એ વાત નથી. આપણે ઘણી વાર ચર્ચા થાય છે ભાઈ નાના નાના દોષ નું શું કરવું. મોટી વાત એ છે કે મોટો દોષ જે જન્મ મરણ નો કારણ છે એને મટાડવું. ઓલા બધા ઓટોમેટિક ફૂંકાઈ જશે. પાંદડા છે મૂળિયા બાળી નાખો તો પાંદડા લીલા રહીએ નહી. પાંદડા તોડો તો મૂળિયા હાજા હોય તો પાછા પાંગરી જાય. વિજ્ઞાન એવું છે કે છે કે એ ભ્રમ છે. ભેદ પાડવો એ ભ્રમ છે. પરમાર્થ શૂન્ય અભિમાન માત્ર છે તે રૂપે પ્રવર્તે છે. કેવો છે જાતિ ભેદનો ભ્રમ. કેમ ભ્રમ એને ઉત્પન્ન થયો કે એક જે ચાંદાળાના પેટે ઉભ્યો છે પરંતુ પ્રતિપાલિત બ્રાહ્મણના ઘરે થયો છે. ઉછેર પ્રતિપાલિત એટલે ઉછેર બ્રાહ્મણના ઘરે થયો છે. એવો જે છે તે સુરાપાનનો અત્યંત ત્યાગ કરે છે. એ મદિરાને અડતો નથી. પીતો તો નથી પણ અડતો એ નથી. કેમ કે એને ત્યાં ચીજ જ નથી. અડતો પણ નથી. જો એ લીધું છે અત્યંત ત્યાગ કરે છે એટલે અડતો પણ નથી. અરે નામ પણ લેતો નથી. દારૂ પીવાનું નામે લેતો નથી. દારૂ તો પીતો નથી. દારૂ ને અડતો તો નથી પણ દારૂ પીવાનું નામે લેતો નથી. એવો વિરક્ત છે. એને મને થતું નથી. કેમ કે કોઈ દી દારૂ એને ચાખ્યો નથી ને એને મન પણ થતું નથી કે હું ચાખી તો લઉં એવું પણ એને મન થતું નથી. વિરક્ત છે. શા કારણથી એને શું કારણ થયું એમ કરવાનું કે બ્રાહ્મણત્વ અભિમાનાત હું બ્રાહ્મણ છું એવા સંસ્કાર તેના પક્ષપાત થી અવલંબન શું લીધું. હું બ્રાહ્મણ છું એના અવલંબને બ્રાહ્મણ ને દારૂ ન પીવાય. બ્રાહ્મણ છું હું તો બસ ખલાસ. પછી એનો એને ત્યાગ વર્તે છે. ભાવાર્થ આમ છે કે ક્ષુદ્રાણી ના પેટે ઉભ્યો છું એવા મર્મને જાણતો નથી. એને ખબર નથી કે હું કોના પેટે ઉભ્યો છું. મારા મા બાપ કોણ છે એ પણ એને ખબર નથી. એને તો એમ જ છે કે હું બ્રાહ્મણ છું. મારા કુળમાં મદિરા નિષિદ્ધ છે એમ જાણીને મદિરા છોડી દે છે. તે પણ વિચારતા ચાંડાળ છે. એની જાતિ કઈ ફરી નથી. એનો વંશને કુળ તો એ જ છે. તેવી રીતે કોઈ જીવ શું ઉપયોગી થયો થકો. જો હવે સિદ્ધાંત ઉપર ઉતારે છે. તેવી રીતે કોઈ જીવ શું ઉપયોગી થતો થકો. યતિક્રિયામાં મગ્ન થતો થકો. મુનિ દીક્ષા લીધી. શું ઘર છોડ્યું કુટુંબ પરિવાર છોડ્યો. શું યતિક્રિયામાં મગ્ન થયો થકો. વ્રતશીલ સંયમમાં શુદ્ધોપયોગ ને જાણતો નથી. ક્યાંથી અજાણ્યો છે. પોતાનો જે આત્મા શુદ્ધ સ્વરૂપ નો અનુભવ છે એને જાણતો નથી. શુદ્ધોપયોગ ને જાણતો નથી. કેવળ યતિક્રિયા માત્ર મગ્ન છે. એને તો આ વ્રતશીલ પંચખાંડ કરું છું એ જ ધર્મ છે અને એ જ કર્તવ્ય છે એમાં એ મગ્ન છે. તે જી એવું માને છે કે હું તો મુનીશ્વર, હું તો જૈન નો મુનિ છું અથવા હું તો જૈન શ્રાવક છું. દાખલો મુનિ નો ઉત્કૃષ્ટ લે છે પણ એમાં શ્રાવક ના પેટા ભેદ આવી જાય છે. તે જીવ એવું માને છે કે હું તો મુનીશ્વર છું, અમને વિષય કશાય ની સામગ્રી નિશ્ચિત છે, અમારે વિષય કશાય હોય નહીં, અમે તો મુનિ થઈ ગયા, આવે અમારે કઈ વિષય કશાય હોય નહીં, અમે તો ત્યાગી છીએ, મુનિ છીએ. શું એમ જાણીને વિષય કશાયની સામગ્રીને છોડે છે અને પોતાને ધન્યપણું માને છે. એ જે ત્યાગ કર્યો એનાથી એ ત્યાગથી પોતાને ધન્ય માને છે કે આપણે તો આ મનુષ્ય ભાવમાં જે મુનિ દીક્ષા લેવી જોઈએ અને જે સંયમ પાળવો જોઈએ સંયમમાં આપણે આવી ગયા. બસ દ્રવ્યલિંગે મિથ્યા દ્રષ્ટિ, દ્રવ્યલિંગીમાં પણ મિથ્યા દ્રષ્ટિ, દ્રવ્યલિંગે પોતાને ધન્યપણું માને છે. ધન્યપણું માને છે, મોક્ષ માર્ગને માને છે, એને મોક્ષનો માર્ગ માને છે, બંધના માર્ગને મોક્ષનો માર્ગ માને છે એમ કહે છે. પરંતુ વિચાર કરતા એવો જી મિથ્યા દ્રષ્ટિ છે. કેટલામાં ગુંઠાણે કે પહેલા ગુંઠાણે છે, દીક્ષા લીધી ને તો કે હા દીક્ષા લીધી તો પણ મિથ્યા દ્રષ્ટિ છે, પહેલા ગુણ સ્થાને છે. કેવી ચોખ્ખી વાત કરી છે. તે કર્મ બંધન ને કરે છે, મિથ્યા દ્રષ્ટિ છે અને કર્મ બંધન ને કરે છે. કાંઈ ભલું ભલાપણું તો નથી એમાં, આત્માનું કલ્યાણ જરાય નથી એમ કહે છે. એ જીવને આત્માનું જરાય કલ્યાણ થતું નથી, પણ વ્રતશીલ સંયમ પાળે તોય તે તો કે હા તોય તે ઠીક. સંપૂર્ણ નિવૃત્તિ લીધી, મુનિ દીક્ષા લીધી, પંચમાવ્રત પાળે, શું 28 મૂળ ગુણ પાળે, નિરતિચાર પાળે હો એની વાત છે. નિરતિચાર પાળે ત્યારે ગુરુદેવ કહેતા કે એના માટે બનાવેલો અન્નનો દાણાનો એક કણિયો પણ લે નહીં અને એના માટે બનાવેલો પાણીનો એક બિંદુ પણ સ્વીકારે નહીં. પ્રાણ જાય તોય ત્યારે સમથું નહીં, પ્રાણ છૂટી જાય તોય ન લે કે નહીં હું મુનિ છું મારાથી ન લેવાય. ગુણસ્થાન કેટલામું? ગુણસ્થાન હજી પહેલું છે. કેમ કે એને ધર્મ માન્યો છે, એને મોક્ષનો માર્ગ માન્યો છે. શુભ ઉપયોગ ને ધર્મ ને મોક્ષનો માર્ગ માન્યો છે, બંધ માર્ગ છે ને મોક્ષ માર્ગ માન્યો છે. તે કર્મ બંધને કરે છે, કાંઈ ભલાપણું તો નથી. હવે આચાર્ય કહે છે કે અન્ય તયા એવ નિત્યમ સ્નાતિ, જ્યારે ક્ષુદ્રાણીના પેટે ઉપજ્યો છે, ક્ષુદ્રનો પ્રતિપાલિત થયો છે એવો જીવ મદિરાથી અવશ્ય મેં નિત્ય સ્નાન કરે છે, અર્થાત તેને અતિ મગ્નપણે પીએ છે. નાવા જોઈએ એટલે એટલો દારૂ પીએ છે, કોઈ ના એ બાલદી ભરીને ઘડો ભરીને એટલો રોજનો દારૂ પી જાય છે એમ કહે છે. એટલી બધી એને દારૂ પીવાની રુચિ છે, શું જાણીને પીએ છે કે હું ક્ષુદ્ર, અમારા કુળમાં તો મદિરા યોગ્ય છે, અમે તો રહ્યા ક્ષુદ્ર, અમે તો ચાંદાળ છીએ, અમારે તો પીવાય, તમારે બામણનો ન પીવાય, અમારે તો પીવાય. અમારે આ બહુ સરસ દાખલો લીધો છે. આજે વૈષ્ણવ સંપ્રદાય છે એટલે એમાં કંદમૂળ ઉપવાસ હોય ત્યારે કંદમૂળ ખાય, મા મહિનામાં શિવરાત્રિ ગઈ તો શકરિયા બાફીને ખાય. બાકી બધા જેટલા ઉપવાસના દિવસો આવે ધાર્મિક તહેવારના એની અંદર બટેટાનું શાક ખાસ કરવાનું. શું ભાઈ તો બટેટું અમારે વૈષ્ણવમાં તો એ જ ખવાય. શું કે અમારે જૈનને ન ખવાય પણ અમારે વૈષ્ણવને તો એ જ ખવાય. એમ ઓલું બ્રાહ્મણ કે અમારે મદિરા ન અડાય, આ કે અમારે તો મદિરા પીવાય, અમે તો ક્ષુદ્ર છીએ, અમારે અમારે કઈ વાંધો નહીં, અમને પાપ ન લાગે તમને લાગે એનું ઠીક. આ કેવી માન્યતા થઈ જાય છે. રાત્રે જમે એ લોકો, દિવસે એ થૂંક મોઢામાં આવે તો થૂંકી નાખે, પાણી તો ન પીએ પણ થૂંક મોઢામાં થાય તો એને થૂંકી નાખે, ગળા હેઠે ન ઉતારે. શું આવા ચુસ્ત હોય છે? રાત પડે એટલે ખાય એમની, પરમાટી પણ ખાય, માંસ ખાય. શું રાત્રે ખાવાની છૂટ ને એમાં ગમે તે ખાય પાછું? કેમ કે અમારા મુસલમાનમાં એમ જ હોય એમ કે ઠીક, અમારે તો એવું જ હોય કે તો ઓલો મુસલમાન થઈને આમ કરે છે, ઓલો હું જૈન પણ હું બની નામ કરે છે, ઓલો મુનિ પણ હું માની નામ કરે છે. અવલંબન તો આટલું જ ને, એમાં શુદ્ધાત્માનું અવલંબન ક્યાંય આવતું નથી એમ કેવું છે. બધી સમજાવે છે એની અંદર આચાર્ય દેવને. એવું જાણીને આવો જીવ વિચાર કરતા ચંડાળ છે. ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ અશુભ ઉપયોગી છે તો ગ્રહસ્થ ક્રિયામાં રત છે, અને અમે ગ્રહસ્થો, અમને તો વિષય ક્રિયા હોય જ. કોઈ અશુભ ઉપયોગી શું છે? ગ્રહસ્થમાં છે તો ભાઈ ગ્રહસ્થમાં તો અશુભ થાય જ ને, ગ્રસ્તને તો અશુભ હોય ને, મુનિ હોય તો અશુભ છોડી દે. અમારે તો વિષય કસાય હોય જ, પાંચેન્દ્રિયના વિષય ગ્રસ્તમાં હોય તો ક્યાં હોય કે, માટે અમારે તો માંધો નહીં, ખોટી વાત છે. એવું જાણીને તે વિષય કસાયને સેવે છે તે પણ મિથ્યા દ્રષ્ટિ જીવ છે અને કર્મબંધને કરે છે. ઓલો જેમ નથી કરતો વિષય કસાયના પરિણામ, એ પણ કર્મબંધને કરે છે અને આ પણ કર્મબંધને કરે છે. કેમ કે કર્મજનિત પર્યાય માત્રને પોતાનું રૂપ જાણે છે. આધાર કોનો લીધો? કર્મજનિત પર્યાયને પોતાપણું માનીને પોતાનું રૂપ જાણીને એ અવલંબને અશુભ ને અશુભ ભાવે પરિણમે છે. તેવા જીવોને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી. એ બંને પ્રકારના જીવોને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, એટલે બે એક સરખા છે. એ પહેલે ગુણ સ્થાને બે છે. એક પાપના ફળ ભોગવશે, એક પુણ્યના ફળ ભોગવતા પાછો પાપ બાંધશે, પણ સરવાળે એના જન્મ મરણ શુભાશુભ ને જન્મ મરણ શુભાશુભ ને જન્મ મરણ આ બધું ચાલુ રહી જશે. એમાંથી ચક્કરમાંથી છૂટી શકશે નહીં. કેવું ચોખ્ખું કર્યું છે સંપ્રદાયમાં તો રાડ પાડે. જેણે ત્યાગને વ્રતને ધર્મ માની લીધો હોય એને એમ કે પણ આ ભાઈ ગુણસ્થાન હજી એનું છે, તમે ભલે દીક્ષા લીધી તો એને બહુ અઠણ લાગે, કડવું લાગે. શું પ્રતિકૂળ પડે એને, અભિપ્રાયથી પ્રતિકૂળ પડે છે. ભાઈ આ તો આચાર્ય મહારાજે મિથ્યાત્વ છોડાવવા માટે ઉપદેશ આપ્યો છે, આ કઈ તપ ત્યાગ ને વ્રત છોડાવવા માટે ઉપદેશ નથી આપ્યો, પણ આ મિથ્યાત્વ છોડાવવા માટે ઉપદેશ આપ્યો છે કે મિથ્યાત્વને સાજું રાખીને તું ત્યાગી થઈશ, દીક્ષા લઈશ, વ્રતાદી કરીશ, પણ ગુણસ્થાન પહેલું ને પહેલું રહી જશે એનું શું, માટે તું યથાર્થપણે અનુભવ કરી ચોથા ગુણસ્થાને આવીને પછી આગળ જાતો તો તારા વ્રતાદિક છે એ ગુણસ્થાન અનુસાર એને ભૂમિકામાં ગણવામાં આવશે, વ્યવહાર એનો ગણવામાં આવશે. નહીતર તો વ્યવહાર એ લાગુ પડતો નથી, એને વ્યવહાર નથી કહેવાતો. શું
હા
પછી કોઈ એમ સમજે કે અહીંયા વ્રત ત્યાગશીલ સંયમ છોડાવ્યા છે એમ નથી, ઉદ્દેશ મિથ્યાત્વનો ત્યાગ કરાવવાનો છે. મિથ્યાત્વનો ત્યાગ કર્યા વગર તું ક્રમ છોડીને તું વ્રતશીલ સંયમ અંગીકાર કરસ તો તે પાછો એમાં શું ગ્રહણ કરે? ભગવાનના શાસ્ત્રમાં ઉપદેશ આપ્યો છે વ્રતશીલ સંયમ પાળવા, દયા પાળવી, પૂજા ભક્તિ કરવા, શાસ્ત્ર ભણવા, ભાઈ પણ એનો ક્રમ છે એ છોડીને કરવાનું નથી કીધું. ક્રમ છોડીને કરે તો ગુણ ન થાય એનો, જે ગુણ થવો જોઈએ તે ન થાય. અહીંયા તો બીજો જ વિષય છે, તત્વ દ્રષ્ટિ એ શું છે એમ કે અશુભ ઉપયોગ છે એ આશ્રવ અને બંધ તત્વ છે. એ જ શુભ છે એ તત્વ દ્રષ્ટિએ શું છે કે આશ્રમ અને બંધ તત્વ છે. તો અમારે તને મિથ્યાત્વ છોડીને સમર નિર્જરાને મોક્ષ તત્વમાં લાવવો છે. સાત તત્વની જે સંકલના છે જૈન દર્શનમાં, સાત તત્વની સંકલનામાં હે ઉપાદેયનો હેતુ છે. શું એ પ્રતિપાદન કરવાનો હેતુ શું છે કે તારે કયા તત્વ ઉપાદેય ને કયા તત્વ હે એનો નિર્ણય કરતો. તો કે આશ્રવ અને બંધ છે એ હે છે, પછી પુણ્ય હોય કે પાપ હોય ગમે તે, પણ એ આશ્રમ અને બંધ છે તે એ છે. એમાં સમર નથી, નિદ્રા નથી ને મોક્ષ નથી. માટે સમર નિદ્રા મોક્ષ ઉપાદેય છે એનો રસ્તો પકડ. આશ્રમ બંધનો રસ્તો તો અનાદિનો તારો બંધ માર્ગ સંસાર માર્ગ છે જ, એમાં કઈ નવીન નથી. અનંત વાર દીક્ષા ગ્રહણ કરી, અનંત વાર આચાર્ય પણ પ્રાપ્ત કર્યું શું, પણ મુક્તિ થઈ નહી. એટલે પહેલા જે ક્રમથી મિથ્યાત્મનો અજ્ઞાનનો ત્યાગ થાય, પછી જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા ને વિતરાગતા વધે તેમ તેમ રાગ મટે, રાગ મટે એમ વ્રતશીલ સિંહ અંગીકાર થાય અને સર્વવીરતિ થાય ત્યારે સર્વ ત્યાગ થાય. એ પ્રકારે ક્રમથી આગળ વધવા માટે આ વાત છે. શું ક્રમ ભંગ પણ છોડાવવું છે, અથવા ભગવાને જે ક્રમ કહ્યો છે એ ક્રમ સાચવવો એમ કે છે, તો આત્મકલ્યાણ થાય. ક્રમ નહીં સાચવવામાં આવે તો ભગવાને કહેલા માર્ગે તું ચાલતો નથી પણ તારી મનસુખી પ્રમાણે સ્વચ્છંદે ચાલે છો, એ માર્ગ નથી પણ ઉન્માર્ગ છે એમ કેવું છે. શું એ માર્ગ નથી પણ ઉન્માર્ગ છે. આપણે અહીંયા કોઈ છોકરો 5 વર્ષનો નિશાળે જતો હોય, કોઈ બાળપુથીમાં બેઠો હોય, એ કજીઓ કરે કે નહીં મને કોલેજમાં મોકલો, મારે આ નિયાળમાં નથી બેસવું, મારે તો સીધું કોલેજમાં ભણવું છે, મને એ બધી પુસ્તકો અપાવો, મને આ પુસ્તકો મારે ન હજુ શું કામના તારે. પુસ્તક થેલામાં ભરવાથી કઈ જ્ઞાન થઈ જાય અને કોલેજના બાકડા ઉપર જઈને બેહવાથી કઈ જ્ઞાન થઈ જાય કે ન થાય. એમ ઉપરની વાત છે, એ પહેલા લેવા જાય તો મળે નહીં, લેવા જાય તો મળે નહીં. એને એકડા શીખવો જોઈએ પછી બગડો, કેમ પહેલા બગડો નથી શીખડાવતા ને એકડો શીખડાવે છે, પેલા બગડો કેમ નથી શીખડાવતા ને એકડો શીખડાવે છે, એકડા પછી જ બગડો શીખાય એમ કે છે. બાળપુથીમાં એમ છે, શ્રાવક પણ આવે પછી સર્વવીરતીમાં મુનિપણો આવે. તો જે ભગવાને જે માર્ગે ચાલ્યા એ તારે ભગવાનના માર્ગે ચાલવું છે, જીનેશ્વરના માર્ગે ચાલવું છે કે તને ઠીક પડે એમ તારે ચાલવું છે, બસ આટલો સવાલ છે. એ રીતે અહીંયા જે વાત કરશે તત્વ દ્રષ્ટિએ, એનો હેતુ સ્વભાવ ફળ બધું જુદું છે, એ તત્વો જુદા છે ને એનું ફળ ને હેતુ ને સ્વભાવ ને બધું જુદું છે, ને આનું હેતુ ફળ સ્વભાવ જુદા છે, એ બધું તત્વ દ્રષ્ટિએ નોખું પાડીને સમજાવશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે આખી.